પ્રવચન નંબર 309 તારીખ 11/5/91 49 મિનિટ સમયસાર ગાથા 31
આત્મા ભિન્ન છે એ બોલ ચાલી ગયો. હવે ભાવ ઇન્દ્રિયથી પણ આત્મા અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા ભિન્ન છે. અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા અને ઇન્દ્રિય જ્ઞાન એક વસ્તુ નથી, એ બેની સત્તા ન્યારી ન્યારી છે. ઇન્દ્રિય જ્ઞાનનો આધાર આત્મા નથી, ઇન્દ્રિય જ્ઞાન આત્માને આશરે પ્રગટ થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન પરાશ્રિત છે. એમાં પાંચ ભાવ ઇન્દ્રિયની વ્યાખ્યા થઈ ગઈ. હવે છઠ્ઠા મનની વાત ચાલે છે. મન પણ ભાવ મન, એને ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. એનું નામ જ્ઞાન નથી, એનું નામ જ્ઞેય છે. જ્ઞાનને જીતવાનો ઉપદેશ ન હોય પણ જે જ્ઞાન નથી એમાં જ્ઞાન હોવાની જીવોને ભ્રાંતિ થઈ ગઈ છે. એવી જે ભાવવિધિ અર્થાત ભાવમન જેમાં વિચાર ચાલે છે, જેમાં નયોના વિકલ્પનું ઉત્થાન થાય છે, એવો જે ભાવ મન ભાવવિધિ એને જીતવાની વાત ચાલે છે. સૂક્ષ્મ છે, એક તો પરાશ્રિત જ્ઞાન કેવળ પરને જાણે છે અને સ્વાશ્રિત જ્ઞાન કેવળ સ્વને જ જાણે છે અને પરને જાણતું નથી. અને પરાશ્રિત જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન કેવળ પરને જાણે છે અને સ્વને જાણતું નથી. બે ભાગ ભિન્ન ભિન્ન છે. એને બદલે અનાદિકાળથી પોતાના જ્ઞાનથી અથવા ભેદ જ્ઞાનની શક્તિના અભાવથી એકત્વ બુદ્ધિથી અનાદિકાળથી અજ્ઞાની પ્રાણી ઇન્દ્રિય જ્ઞાનને ભાવમનને એ આત્મા માને છે અને આત્માનું જ્ઞાન માને છે. ભાવ ઇન્દ્રિય ભાવમન પરને પ્રસિદ્ધ કરે છે, સ્વને પ્રસિદ્ધ નથી કરતો. બોલી પાંચ ઇન્દ્રિય તો એકલા પુદ્ગલના પરિણામને પ્રસિદ્ધ કરતું હતું, પણ ભાવમન તો અરૂપી પદાર્થને પણ જાણે છે. અરૂપી પદાર્થમાં આત્મા પણ આવી ગયો, પણ એ આત્માને પ્રત્યક્ષપણે જાણી શકતો નથી. એ અનુમાન જ્ઞાનથી આગમ જ્ઞાનથી જાણે છે અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળ રૂપી પદાર્થ એને પણ મન વડે જાણે છે. એ ભાવઇન્દ્રિય પરાશ્રિત હોવાથી કેવળ પરને જાણે છે અને અતિન્દ્રિય જ્ઞાન કેવળ આત્માને જાણે છે. એ બેની એકત્વ બુદ્ધિ અને અજ્ઞાન કહેવામાં આવે છે. જે ભાવ ઇન્દ્રિય ભાવ મન આત્માના દ્રવ્ય ગુણને પર્યાયને જાણે, મન વડે જાણે, એ મન વડે જાણતા પણ એને વિકલ્પની ઉત્પત્તિ થાય છે. પરને જાણતા તો વિકલ્પ નામ રાગ થાય થાય ને થાય જ, પણ પોતાના દ્રવ્યગુણ પર્યાયને ભેદ કરીને જાણે તો પણ વિકલ્પ થાય છે. જેના લક્ષે રાગ થાય તે પરદ્રવ્ય જ હોય. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળ અનંતા સીધો પર્યંત પરમેશ્રી એનું લક્ષ્ય કરીને જે પ્રવૃત્તિ કરે છે એમાં રાગની ઉત્પત્તિ થાય છે. શુભ કે અશુભનો ભેદ કોણ છે એ તો દૂર રહો, પણ શાસ્ત્રમાં જે કહ્યું એ પ્રકારે મન એમ જાણે કે આત્મા દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, આત્મામાં ઉત્પાદન થાય છે એમ મન વડે આત્માને જાણવાનો જે વિચાર આવે છે એ પણ પરાશ્રિત જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન નથી. એમાં આત્માનો અનુભવ થતો નથી, એને પણ જીતવાની વાત છે. હવે એ કેમ જીતાય? મન પાવે વિશ્રામ અનુભવના કાળે, માનસિક જ્ઞાન ક્ષણભર રોકાઈ જાય છે અને નવું આત્મિક અતિંદ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માને પ્રસિદ્ધ કરે છે. એનું નામ ધર્મદશા, ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. એવા અનુભવનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. આ જ્ઞાન નથી, જ્ઞેય છે, એમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ ગઈ છે. છે જ્ઞેય, પરજ્ઞેય છે. એ જ્ઞેય જ્ઞેયની પ્રસિદ્ધિ કરે છે, એ જ્ઞેય નાયકને પ્રસિદ્ધ કરતું નથી, એ જ્ઞેયમાં આત્માનો અનુભવ થતો નથી, એમાં રાગનો અનુભવ થાય છે. તેથી ભાવ મનને જીતવાની વાત આચાર્ય ભગવાન ફરમાવે છે. હવે એ ભાવ મનને કેવી રીતે જીતવું એનો અહીંયા ઉપાય બતાવે છે આચાર્ય ભગવાન. કે ભાવ મન તો છે અને પરાશ્રિત ભાવ મન એકાંત પરને જાણે છે અને આત્માને જાણતું નથી. અતિન્દ્રિય જ્ઞાન એકાંત આત્માને જાણે છે અને પરને જાણતું, કેમ કે અહીંયા લક્ષની મુખ્યતા છે, જાણવાની સ્વપર પ્રકાશકની ગૌણતા છે. અહીંયા લક્ષ ક્યાં છે એના ઉપર આખો આધાર છે. જ્ઞાની હો, સાધક જ્ઞાની હો કે પરમાત્મા હો, વિગોદનો જીવ હો, પણ એની જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં સ્વપરનો પ્રતિભાસ થાય છે અને સ્વપરનો પ્રતિભાસ દેખીને તેને સ્વપર પ્રકાશક પણ કહેવામાં આવે છે. પણ સ્વપરનો પ્રતિભાસ કે સ્વપર પ્રકાશક એ બંધ મોક્ષનું કારણ નથી. સ્વલક્ષ મોક્ષનું કારણ છે ને પરલક્ષ બંધનું કારણ છે. લક્ષ ફેરે મોટો ફેર છે. પ્રતિભાસ બેના છે એક સમયમાં. અજ્ઞાનીની જ્ઞાનની પર્યાયમાં બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે એટલે એનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં, દર્પણની સ્વચ્છતામાં દર્પણનું દળ પણ પ્રતિભાસે છે અને અગ્નિ આદિ પણ એમાં પ્રતિભાસે છે. પ્રતિભાસ બેના છે એમ સ્ફટિકમણી એમાં બેના પ્રતિભાસ થાય છે. એની સ્વચ્છતામાં ફૂલની રતાશ પણ પ્રતિભાસે છે, રતાશ એમાં આવતી નથી પણ એમાં પ્રતિભાસે છે, ઝળકે છે અને એનું દળ સ્વચ્છ પણ ઝળકે છે. એને જોનારા બે ઉભા છે. એક કહે છે કે આ કાચ રાતો છે, બીજો કહે છે કે આ સ્ફટિકોની સફેદ સ્વચ્છ છે, લક્ષ ફેરે ફેર છે, પ્રતિભાસ બેના છે, પ્રતિભાસ બેમાં છે એથી એની કિંમત ઘટે કે વધે એમ નથી, કિંમત કરનારો પરના પ્રતિભાસને ગૌણ કરીને સોના પ્રતિભાસનો આવિર્ભાવ કરીને કહે છે ઝવેરી કે આ તો સ્ફટિક મણી છે, 10 લાખની કિંમત. એમાં જ્ઞાનની પર્યાયમાં ભગવાન નાયકનો પ્રતિભાસ થાય છે દર્પણના દ્રષ્ટાંતથી. જ્ઞાનને પણ દર્પણ કહ્યું છે આગમમાં. અને રાગાદીને દુઃખને ધ્યાદી એને લોકનો પ્રતિભાસ થાય છે અજ્ઞાનીની એક સમયની જ્ઞાનની પર્યાયમાં. અને સોનો પ્રતિભાસને પરનો પ્રતિભાસ થાય છે, પણ પરના પ્રતિભાસ ઉપર લક્ષે એટલે જાણે મને પર જણાય છે એમ જાણીને પરમાં એકત્વ બુદ્ધિ કરે છે. અને એ જ જીવનો કાળ પાકે છે અને અંતર સંયોગનો પુરુષાર્થ કરે છે જ્યારે ભેદજ્ઞાનનો, ત્યારે એને પર તો જણાતું નથી પણ પરનો પ્રતિભાસ એમાં થાય છે એ પણ જણાતું નથી. અને એકલો જ્ઞાનાનંદ પરમાત્માનો પ્રતિભાસ થાય છે એના ઉપર લક્ષ જાય છે ત્યારે ઓનું લક્ષમાંથી છૂટી જાય છે, એ વખતે આત્માનો અનુભવ થાય છે. આ પ્રતિષ્ઠાની વાત ચાલે છે ને, આત્માને આત્મામાં પ્રતિષ્ઠિત કરો, પ્રતિષ્ઠા છે ને પાઠ, એક નિશ્ચય ને એક વ્યવહાર, વ્યવહાર નિમિત્ત રૂપે છે, આ ઉપાદાન રૂપે છે. હવે એવી ભાવિનીને કેમ જીતવી એ આચાર્ય ભગવાન આપણને સમજાવે છે. એવી ભાવ ઇન્દ્રિયોને આગળ છે જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખનખન ગ્રહણ કરે છે, એક પછી એક પછી એક ગ્રહણ કરે છે, ગ્રહણ કરે એટલે જાણે, પકડતો નથી એને. એવી ભાવ ઇન્દ્રિયોને બહુવચન, આ 5 ઇન્દ્રી એનો એકનો રૂપી વિષય છે અને ભાવ મન રૂપી ને અરૂપી બેને વિષય કરે છે, જાણે છે. જાણે છે એટલે એનું લક્ષ કરે છે, લક્ષ કરીને જાણે છે. જેના ઉપર આ ઉપયોગ જાય છે ને એ જણાય છે, અને જેને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એમ એવી ભાવ ઇન્દ્રિયોને હવે એનો ઉપાય બતાવે છે કેમ જીતવી. ઇન્દ્રિય જ્ઞાન જો જ્ઞાન હોય તો જીતવાનું ન કે, ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન હોત તો જીતવાની વાત ન કરે. વિભાવ છે, અજ્ઞાન છે, જ્ઞેય છે, તેથી એને જીતવાનો પાઠ ચાલે છે. પ્રતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આ વળે, ઓલું ખંડખંડ જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન ખંડખંડ છે, બહિર્મુખ છે, બહિર્તત્વ છે. ભગવાન આત્મા અંતત્વ છે, અતિન્દ્રિય જ્ઞાનની મૂર્તિ આત્મા અંદર બિરાજમાન છે. આત્મા એ પ્રગટ છે અને ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે. આત્મા અનાદિ અનંત પ્રગટ છે, આત્મા પ્રગટ થતો નથી, પર્યાય પ્રગટ થાય, દ્રવ્ય પ્રગટ ન થાય, એ તો અનાદિ અનંત છે ને છે. એવી જે ભાવ ઇન્દ્રી સમયે સમયે પરાશ્રિત સ્વને જાણવાનું ભૂલીને પરને જાણવા જાય છે, એવું જે ખંડ જ્ઞાન એને આત્મા અખંડ પ્રતિભાસમય, પ્રત્યક્ષ પ્રતિભાસમય, નિત્ય નિરાવરણ પરમ પારનામે જેનું લક્ષણ છે, એવો પરમાત્મા અખંડ જ્ઞાનાનંદ આત્મા કે હું છું એમ અખંડ અખંડ ખંડ તરફથી લક્ષ છૂટે છે અને અખંડ તરફ જ્ઞાન મળે છે. ખંડ તરફ એટલે ઇન્દ્રિય જ્ઞાન, ભાવ મન, જેમાં વિચાર ઉઠે છે અનેક પ્રકારના કલોરો વિચારના, એ વમળ ઉઠે છે એના ઉપરથી લક્ષ છૂટે છે કે આ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય મારું નથી, એનો હું સ્વામી નથી, એનો હું કરતા નથી, એ મારું સો ને હું એનો સ્વામી એમ છે નહીં, એમ પોતાની યોગ્યતા અને ગુરુ ગમે એને અવસર આવે છે, શું અવસર, ભેદ જ્ઞાનનો અનુભવનો કાળ પાકે છે એને, ત્યારે એને સમ્યક વિચાર સૂજે છે, સમ્યક એટલે સાચા જેવું સ્વરૂપ છે એવા વિચારનો જન્મ થવા મળે છે, એમાં એમ વિચારે છે પ્રથમ કે પ્રતીતિમાં આવતા એ અખંડ આત્મા તે હું છું એમ અખંડની તરફ જો વળી જાય અને ઇન્દ્રિય જ્ઞાનથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થાય તો એને આત્માનો અનુભવ થતા એને જાણેલાની પ્રતીતિ થાય છે, પ્રતીતિ જાણેલાની હોય, જાણવામાં આવે છે આત્મા અત્યારે આ કાળમાં ચોથા ગુણતા અને નિર્વિકલ ધ્યાનમાં આત્મા પ્રત્યક્ષ થાય છે, વેદન પ્રત્યક્ષ છે, હૃદય પ્રત્યક્ષ નથી, આનંદનું વેદન આવે છે, એક દેશ એક કષાયનો અભાવ થયો ચોકડીનો એટલો એને આનંદ આવે છે, વિખ્યાતની કષાય ગઈ ને ચાર ક્રોધમાન માયા લોક પણ જાય છે, ત્યારે પ્રતીતિમાં શ્રદ્ધામાં આવતા એક અખંડ પોલી ઇન્દ્રિય જ્ઞાન ભાવિધિ અનેક હતી અને આત્મા એક છે, ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ હતું અને આત્મા અખંડ છે, અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આ વળે એટલે ચૈતન્ય શક્તિના અવલંબન વળે એમ, ચૈતન્ય શક્તિ પરમાત્મા બિરાજમાન છે શુદ્ધ આત્મા ધર્મા, પર્યાયથી સહિત જે આત્માને માને છે એ અશુદ્ધ આત્માને જાણે છે, પર્યાયથી સહિત આત્મા છે જ નહીં, પર્યાયથી સહિત છે એમ જે માને તે અશુદ્ધ આત્માને જાણે છે, શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ જ આત્મા મેળવે, તો પર્યાયથી સહિત એમાં અશુદ્ધ ક્યાંથી થઈ ગયો, કે શુદ્ધની વ્યાખ્યાની તને ખબર નથી, તને બ્રહ્માંડનો પક્ષ છે, પર્યાયથી સહિત આત્મા છે એવું માનસિક જ્ઞાન અનંતકાળથી એને કર્યું છે, પણ પર્યાયથી રહીત અતિ જ્ઞાન ભગવાન આત્મા અંદર છે, અંદરમાં જઈને આત્માને જોયો નથી, એ પર્યાયથી સહિત આત્મા એ અશુદ્ધ આત્મા છે, અશુદ્ધનીનો વિષય છે, વ્યવહારનીનો વિષય છે, એ ક્યાં લખવું છે, શાસ્ત્રનો આધાર આપો, એમ વિચાર આવે કોઈને આવે એમાં શું, કે સમયસારની છઠ્ઠી ગાથામાં લખ્યું છે કે આત્મા શુદ્ધ કેમ છે, શુદ્ધ આત્મા કેમ છે ને કેમ અનુભવમાં આવે, બે પ્રશ્ન કર્યા, એને કલમ ચલાવી કે આત્મા પ્રમત અપ્રમત બંધ અને મોક્ષના પરિણામથી રહિત છે માટે શુદ્ધ છે, રહિત થાય જ્યારે તો શુદ્ધતા પ્રગટ થાય છે, પણ રહીત છે તો ત્રણ શુદ્ધ છે, પ્રમત અપ્રમતથી રહિત છે એમ લખ્યું છે, રહિત થાય છે એમ લખ્યું નથી, નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, આવા શુદ્ધાત્માની વાત પણ ખરેખર જીવે સાંભળી નથી, કેમ કે શુદ્ધ નહીંનો ઉપદેશ વિરલ છે ક્યાંક ક્યાંક, બાકી જગતના જીવોને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાધિકારનો છે, અને જેના ગમમાં પણ નિશ્ચયનો અસ્તાલમ જાણી વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, અને પરસ્પર આચારી પણ કરવામાં આવે છે કે ઉત્પાદિથી સહિત જ હોય, ઉત્પાદિથી રહીત હોય, કહેતું હોય, કટકા કરતો હોય તો એકાંત થઈ જશે, અમારી પાસે તો ઘણા વિદ્વાનો અને પંડિતોના પ્રશ્ન આવ્યા છે, આવે તો એમાં શું, એને સમજ નથી તો આવે કે પ્રભુ પ્રમત અપ્રમત નથી તારામાં, પરિણામને પરિણામમાં રહેવા દે ને, પરિણામની ના કોણ પાડે છે, પરિણામની અસ્થિ પણ મારામાં નાખી એવી મારી અસ્થિ પરિણામ કરી ગયા, પરિણામ બહાર મારી ગયા. હતા તો બહાર પણ થાપતો તો અંદર, પરિણામ તો રહી ગયા પણ દ્રષ્ટિ ફરી ગઈ. જયંતિભાઈ, શુદ્ધનીનો ઉપદેશ વિરોધ છે એમ શાસ્ત્રકાર કહે છે. શુદ્ધનીનો ઉપદેશ એટલે શુદ્ધાત્માનો ઉપદેશ વિરોધ છે. આત્મા વનમોક્ષના પરિણામથી રહી છે, નવ તત્વના પર્યાયના ભેદથી પણ ભગવાન આત્મા રહી છે અને અનંત મૂર્તિ આત્મા સહિત છે એવા ભેદ જ્ઞાનનો ઉપદેશ પણ વિરોધ છે. ક્યાંક ક્યાંક છે જે સોનગઢના સંતે આપણને વિષય આપ્યો કહે છે કે પ્રભુ એકવાર સાંભળતું શુદ્ધની વ્યાખ્યા કે પર્યાયથી રહિત છે માટે આત્મા શુદ્ધ છે, એવા આત્માને અનુભવે તો એને સંવર થાય, સંવર પ્રગટ થાય છે. પણ ભગવાન આત્મા તો શુદ્ધ અનાધીન છે. કેમ શુદ્ધ રહી ગયો કે પર્યાયને અડતી નથી, દ્રવ્ય પર્યાયને અડતું નથી. બે સત ભિન્ન ભિન્ન છે, એક સતમાં બીજા સતની નાસ્તી છે. એવો આ પરમાત્મા અંદર બિરાજમાન છે, ઉત્પાદેથી રહી છે, એ તેથી શુદ્ધ છે. બીજી ગાથામાં 73 ગાથામાં એમ કહ્યું કે આ કારકના ભેદની પ્રક્રિયાથી પાર ઉતરેલી નિર્મળ અનુભૂતિ હોવાથી શુદ્ધ છે. પર્યાયના સટકારકથી આત્મા ભિન્ન છે, પર્યાયમાં ક્રિયા થાય છે, આત્મામાં ક્રિયા થતી જ નથી. ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનમાં થતી નથી ને ભવિષ્યકાળે થશે નહીં. ક્રિયાના કારક પર્યાયમાં હોય, નિષ્ક્રિયના કારક એ ગુણો છે આત્મા, તેથી એ પરિણામ માત્રથી ભિન્ન છે માટે શુદ્ધ છે. 38 ગાથા જીવ અધિકાર પૂરો કરતા આચાર્ય ભગવાન ફરમાવે છે કે સાધક થયા એ આત્માને કેવો જાણ્યો, સાધક થયા એને આત્માને કેવો જાણ્યો કે નવ તત્વથી સર્વથા ભિન્ન છે એવો જાણ્યો માટે શુદ્ધ છે. નવ તત્વથી ભિન્ન છે માટે શુદ્ધ છે. આ બધી સમયસારમાં લખેલું છે, એમાં એક બનાવ કોઈનો બનાવ બની ગયો છે. હું તો મુંબઈ વખતે અને બાબુભાઈ ઝવેરી આવ્યા સોનગઢથી, આવીને રૂમ ઉપર આવ્યા, મને કે ભાઈ એક ગુરુદેવને વિકલ્પ પૂછ્યો છે. શું વિકલ્પ પૂછ્યો? રાત્રિ ચર્ચામાં કાળા ચશ્મા પહેરે ને એટલે બ્લેક ના આવે અંજાય, એટલે પછી બધાને એ દેખે, એ બધા એને ના દેખે ક્યાં નજર ફરે છે એ બીજો ને જાણે. એ ક્યાંક આવ્યું છે શાસ્ત્રમાં કે નવ તત્વથી આત્મા સર્વથા ભિન્ન છે, પણ ક્યાં છે આવ્યું છે એ અટાણ યાદ આવતું છે તો ખરું, પણ યાદ આવતું એને તો બધું યાદ હતું. આમ નજર કરી બધાના એ ક્યાંક આવે છે પણ ક્યાં છે યાદ નથી આવતું. એવો વિકલ્પ પૂછ્યો છે ગુરુદેવને, એવો વિકલ્પ પૂછ્યો છે. હા બિલકુલ, આ સમય સારો ગાળો આર પીતા હતા વાંચીએ ને. હા તો આમાં છે નવ તત્વથી સર્વથા ભિન્ન, અત્યંત ભિન્ન, કથનથી ભિન્ન ભિન્ન ની વાત નથી. જીવોને પ્રમાણનો પક્ષ કથનચિતનો છે પણ સર્વથા સમયક એકાંતમાં આવતો નથી. એટલે બતાવ્યું મને કે આમાં તો છે, એને ઉપાડ્યો ટેલિફોન. કેમ ટેલિફોન ક્યાં કરવો છે? સોનગઢ જોડાવું છું અર્જન્ટ, ગુરુદેવને કેવડાવું છું કે આ નવ તત્વો છે અત્યંત ભિન્ન માટે શુદ્ધ આત્મા છે, એમાં સમિતારમાં છે. અરે મેં કહ્યું ભાઉભાઈ તમે કાન કમઈ કને આને ઓળખતા, એ તો ભોળીને બધા પી ગયા છે, એ તો આપણી પરીક્ષા કહે છે. કેટલા વર્ષ સાંભળ્યા પછી શું આ કોઈ બોલે છે આમાં? આ હા એ તો ભોગની મન થાય પરીક્ષા કરવાનું જ્ઞાની નથી. કોઈ વખતે કેરો દાબે નાયક કપાસે. હા હા, એમાં પણ કરુણા છે. એમાં પણ
કરુણા
કરુણા છે. મેં કહ્યું ભાઈને ચીટી ફોન કરવાનું ન હોય, તમે કાનખરિયાને ઓળખતા નથી. એ તો બધાની પરીક્ષા કરવા માટે એક પોઈન્ટ મૂક્યો કે કોઈ આમાં વાત કરે છે એને કે આપણે કોઈ ટેલિફોન કરવાનો હોય, આપણા ગુરુને કોઈ ટેલિફોન મૂકી દીધો ન કે કહેવાનો મારો આ સહી છે કે સાંભળ્યા પછી એને બેસાડવું કઠણ છે. આ બધી વાત 45 વર્ષ થયા, 19 વખત બધાએ સાંભળી છે, હજારો વખત ગુરુદેવ વાત કરી, પ્રમત અપ્રમતી રહી છે, બંધમુક્ત આત્મા રહી છે, નવ તત્વથી ભિન્ન છે, એ કઈ પહેલી વાર નથી. પણ સાંભળે પણ અંદર અહીંયા ઉતરે નહીં, નથી ઉતરતાનું કારણ છે કોઈ ઉસલ્ય છે, પર્યાયથી થઈ દ્રવ્ય પર્યાય સાપે દ્રવ્ય પર્યાયનું જોડકું નહીતર એકાંતિક છે. એક મોટા પંડિત છે, નામ લઈ લો, ગામનું નામ લઈ લો, નકર તો બધા અનુમાન કરે. ગામનું નામ લઈ લો, હું ગયો તો વાંચન કરવા, તો ત્યાંથી 40-50 માઇલ છે કે રેલવે સ્ટેશન મને મૂકવા આવ્યા જલ્દી ગાડી ઉપર. પંડિત ભેગા આવ્યા સાથે સાત્રો લઈને મોટરમાં ચર્ચા કરવા માટે, સાથી ચર્ચા, વાદવ્યાજ નહીં, સમજવાનું હતું. એણે એ પ્રશ્ન કર્યો કે લાલચંદભાઈ આ તત્પાર સૂત્રમાં તો આશરો પછી બંધ છે અને આમાં સમયસારમાં આશરો પછી સંવર તત્વ એમ ક્રમમાં કેમ ફેર છે એ પ્રશ્ન. મેં કહ્યું ઓનું પર્યાર્થિક નહીંનું કથન છે, આશરો પૂર્વક અજ્ઞાનીને બંધ થાય છે, અહીંયા આશ્રમનો નિરોધપૂર્વક સમર થઈ જાય એવી સમયસારમાં વાત છે, માટે આ ક્રમ બરાબર છે. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ઉત્પાદિત દુર્યુત્તમ સત છે, એમાં ઉત્પાદિતથી રહીત તેટલો જ આત્મા છે? હા, એટલો જ આત્મા છે. તો બે કટકા થઈ જાય. પછી કહ્યું ભાઈ સાંભળો એક દ્રષ્ટાંત, દ્રષ્ટાંતથી તમને વધારે ખ્યાલ આવશે. મુંબઈ જેવું શહેર, ઝવેરી બજારમાં ભીડ ઘણી અને જબ્બા સીવડાવવાના 100 રૂપિયા થઈ ગયા મુંબઈમાં કે 200 થઈ ગયા હશે, અટાણે તો કાંઈ લિમિટ નથી. એટલે એને એક વિચાર કર્યો કે આ 100-200 રૂપિયા દર્દીને આપવા, એને બદલે 2 મીટર કાપડ લઈ અને ઓઢી લેવું, આપણે તો દેહ ઢાંકવાનું, શરીર ઢાંકવાનું કામ છે. ભાગી તો ગઈ ને ટોપી એ ગઈ અને આ ઉઠી નહીં કે ભાઈ સામા મળે કે ભાઈ કોણ ગુજરી ગયું, ક્યારે ગુજરી ગયા, શું કહ્યું, કોઈ ગુજરતો નથી. આગળ આવ્યા તો બીજા 2 ભાઈ ગયા, એ પણ એ પ્રશ્ન કરે. આમ પ્રશ્ન કરતા ગયા, એને વિચાર કર્યો કે આ ચાલે એવું નથી. એ ભાઈ ગયા દર્દીનિયા જઈને કહ્યું કે ભાઈ મારે જબો સીવડાવવો છે. અને ખુશીથી માપ લીધું, માપ લઈને કાતર લીધી, હા કાપવાનું નથી કે કાપ્યા વિના જબો થશે. હા, એટલું ખરું કે કાપીશ પણ ખરો અને સાંધીશ પણ ખરો, પણ એવું સાંધીશ કે સાંધ દેખાશે નહીં. એમ બોલું, સાંધ ન દેખાય એવું બારીકી તો ખાય, એવું બારીકી કરી. એટલે એને મૂકી કાતર મૂકીને બીજી દીધો, સાંધીને તૈયાર થયો, જેવો પહેરીને નીકળો. એ ભાઈ ઉત્પાદિતથી રહી એવો આત્માને શ્રદ્ધાને જ્ઞાનમાં લેતા જ ઉત્પાદિતથી સહિત આત્મા એક સમયમાં જણાઈ જાય છે, ધ્યેયપૂર્વક નહીં થઈ જાય છે. આ જેવો થઈ ગયો, હવે આમાં ક્યાં વિરોધ આવ્યો? સમયસાર પણ આવ્યું ને પ્રવર્તનસાર પણ આવી ગયું, અધ્યાત્મ પણ આવ્યું ને આગમ પણ આવ્યું. આ પર્યાયથી રહીત નું શ્રદ્ધાન અને નિર્મળ પર્યાયથી સહિત નું જ્ઞાન. પણ શ્રદ્ધાનો વિષય છે તે શ્રદ્ધાનો વિષય તો છે, પણ જ્ઞાનનો વિષય બને ત્યારે જ્ઞાન પ્રગટ થાય. શ્રદ્ધાનો વિષય શિકાળી અને જ્ઞાનનો વિષય પરિણામી કે પરિણામ એમ છે નહીં.
રહસ્યવાળી વાત શીખાય છે.
આ દાખલાથી ઘણા ગુમે દાખલો આપ્યો, બધા પુસ્તક થઈ ગયા. આ કામ સારું કે ભટકા ખરે અંદરજી ને પાછો ગાંધી દે ત્યારે જબો થાય. એમને જબો થાય કપડો પેરીને બધા નીકળ્યા છે કે ઉત્પાદન દ્રવ્યમ સાત દ્રવ્ય ગુણ પર્યાય ગુણ પર્યાય વદ્રવ્યમ. હા હા, એનો પક્ષ છે, એનો પક્ષ છે માટે લક્ષ્યા જાય છે. અને ઉત્પાદનથી રહી દ્રુવનો પક્ષ આવશે તો લક્ષ અહીંયા જશે અને કામ થઈ જશે અને પર્યાયથી થયેલું જ્ઞાન પણ એક સમયમાં થશે. આ તો પ્રતિષ્ઠા કરવાની વાત છે ને, કાપવું તો પડશે જાણે, કાપવું તો રહી તો શ્રદ્ધાંત તો કરવું પડશે, રહી તો શ્રદ્ધા ને રહી તો જ્ઞાન તો કરવું પડશે. પણ તે જ સમયે અનુભૂતિ થતા, અનુભૂતિ તે આત્મા છે. પ્રશ્ન આવ્યો કે સમ્યક દર્શન ભિન્ન છે કે અભિન્ન કે અભિન્ન છે, અનુભૂતિ ભિન્ન છે કે અભિન્ન કે અભિન્ન છે, અનુભૂતિ તે આત્મા છે. જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞેયની પ્રધાનતાથી આત્મા છે, ધ્યેયની પ્રધાનતાથી ધ્રુવ એટલો જ આત્મા છે. અલૌકિક વાત છે આ તો, અપૂર્વ પ્રતિષ્ઠાની વાત તો અસાધારણ હોય ને પ્રભુભાઈ.
લેવાની વાત છે, દીક્ષા દીક્ષા કલ્યાણ પૂછવાનું છે. હા, દીક્ષા લેવાનો અવસર આવ્યો છે. પ્રતિષ્ઠા એ પ્રતિષ્ઠા
પ્રભુભાઈ આવે છે.
આવો દીક્ષા આવે.
અરે પ્રભુ, આ ભેદ જ્ઞાનની વાત તો સાંભળતો કરો એકવાર. આ પ્રથમ સમ્યક દર્શન હોય બાપુ, આ સમ્યક દર્શનની ગાથા છે, મોહને જીતવાની ગાથા છે. જીતેન્દ્રજીન થાય છે પછી 32-33 માં એ સાધુ ટપક્ષણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. એક ઇચ્છિક પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ વળે, એટલે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છે, એના અવલંબન જે ઉપયોગ પર સન્મુખ હતો એ ઉપયોગ ભેદની સન્મુખ હતો, પરની સન્મુખ હતો ભેદની સન્મુખ હતો, એ આખો ઉપયોગ નિશેષપણે અંતરમાં આવે છે. કઈ બાકી રાખ્યા કહેવાય, અંદરમાં ઉપયોગ આવે છે. અને એ ચોથા ગુણતા અને નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શનનો જન્મ થાય છે. સવિકલ્પ દશામાં જન્મ થતો નથી, નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યક દર્શન થાય છે. પછી સવિકલ્પ દશા આવે તો સમ્યક દર્શન તો રહી જાય છે, સમ્યક દર્શન જતો નથી. ચારિત્રનો દોષ છે, વિકલ્પવાળી દશા છે ને એ ચારિત્રનો દોષ છે. એ તો થોડો ટાઈમ રિયે પાછા સ્વરૂપમાં લીન થાય તો એ દોષ પણ ટળીને પરમાત્મા થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ તો અસંખ્ય સમયમાં કેવળ જ્ઞાન લેવાનો છે, અનંત સમય ન જાય. કોઈ તો એકાવતારી થઈ જાય છે અહીંથી, અને કોઈ 5 ભવ 7 ભવ વધારે વધારે 15 ભવે એની મુક્તિ થઈ જાય છે. મુક્ત તો છે પણ પર્યાયથી મુક્ત થાય છે. ચૈતન્ય શક્તિ પણ વળે અને શુદ્ધ આત્માના અવલંબન વળે, સર્વથા પોતાથી જુદી જ્ઞાની. અરે શાસ્ત્ર જ્ઞાન સર્વથા ભિન્ન છે આત્માથી. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સર્વથા ભિન્ન કે એ તો ભક્તિ તો ભિન્ન, રાગ છે તો ભિન્ન હોય છે. પણ આ સમયસારની 31 ગાથા એના ઉપર લક્ષ આવતા જે ભાવમન થાય, ઇન્દ્રિય જ્ઞાન એ પણ ભગવાન આત્માથી સર્વથા ભિન્ન છે એમ અભેદને જાણતા ભિન્નનું જ્ઞાન થયું. આ ભિન્નનું જ્ઞાન થયું એટલે અભેદના જ્ઞાનમાં ભેદ દેખાડો નહીં એટલે ભિન્નનું જ્ઞાન થયું કહેવામાં. એમ ભિન્નને ક્યાં ભિન્નપણે જાણવા રોકાય છે, એ તો અભેદને જાણવામાં આવી જાય છે. વિના ભાવા નો દ્રષ્ટા, એ માંગલિકમાં અહીંયા કહ્યું હતું કે જરા ગાથા જો, 37 છે શ્લોક. આ વિદ્વાનો બધું મોટે હોય, આચાર્ય અને શાસ્ત્રી ના બેઠા બધા. હા, એમાં છે સનત છે. આપણા પંડિતજી છે ને હુકમચંદજી, એને એક ભજન બનાવ્યું છે, રંગ રાગ સે ભિન્ન અને ભેદ સે ભી ભિન્ન નિરાળા હે. નિરાળા એટલે જુદા, ભેદ થી જુદો છે આત્મા, રાગ થી તો જુદો છે. હા, પણ સંવાદ યોજનાના પરિણામ ભેદ છે એનાથી પણ જુદો છે. જુદો છે એટલે અંતરમાં જ આપણા પર્યાય નું અવલંબન આવતું, એકલા દ્રવ્ય નું અવલંબન આવે છે અને પર્યાય નું અવલંબન રહેતું નથી. કેમ કે દ્રવ્ય પર્યાય થી રહી છે, સામાન્ય નું અવલંબન લેતા પર્યાય નું અવલંબન આવતું જ નથી. કેમ કે પર્યાય સામાન્યમાં નથી, સામાન્ય ને અવલોકતો વિશેષ ને. થોડો અભ્યાસ હોય તો મજા આવે. એ શ્લોક એના પર લીધો, રંગ રાગ છે ભિન્ન અને ભેદ છે ભી, ચૌદ મૂર્છા લઈ લીધા. યથાખ્યાત ચારિત્ર કેવળ જ્ઞાને આવી ગયો, ભેદમાં છે. ભેદ છે અભેદ નથી, અને અભેદ છે તે ભેદ. અભેદમાં ભેદની નાસ્તી ને ભેદમાં અભેદની નાસ્તી, બે સત ભિન્ન ભિન્ન છે. સ્વભાવ દ્રષ્ટિથી જોતા ભિન્ન ભિન્ન છે. જે વર્ણાધિક અથવા રાગ મોહાદિક ભાવો કયા તે બધાય સગળાય 29 બોલ નો ઉકરડો ગુરુદેવ કહે છે. દાનભાઈ હતા 29 બોલ, 50-55 ગાથા અધિક અધિકારની છે. એના પછીનો એક શ્લોક છે સારભૂત, તે બધાય બધા પરિણામ જે પ્રગટ થાય છે તે આ ગુરુથી એટલે આત્માથી, સ્ત્રીને પુરુષની વાત નથી, આ પુરુષથી એટલે આત્માથી, જેમાં અનંત વીર્ય શક્તિ ભરેલી છે એને વીર્ય શક્તિને પુરુષાર્થ પુરુષ કહેવામાં. એ બધા આ પુરુષથી આત્માથી ભિન્ન છે. રંગ રાગ અને ભેદ એ જે પરિણામો, પરાશ્રિત રાગ અને સ્વાશ્રિત વિતરાગ ભાવ, એવો ભેદ એ બધા ભગવાન આત્માથી ભિન્ન છે. ભિન્ન છે તેથી સાંભળજો, ભિન્ન છે તેથી વિના ભાવા નો દ્રષ્ટા, નો કરતા નો ભોગતા નો દ્રષ્ટા નો જ્ઞાતા. આમાં તો નો દ્રષ્ટા પ્રારંભ, નો કરતા નો ભોગતા નો દ્રષ્ટા ને નો જ્ઞાતા. નો એટલે એ નો નથી, એમ નહીં ઇંગ્લિશમાં નો, આ નો આ તો સત્ય જ છે. આમાં નો એ નો નથી લખે, કે છે કે તેથી અંતરદૃષ્ટિ વડે જોનારને આ ઉત્પાદવીને ગૌણ કરીને એકલા સામાન્ય ગુરુ પરમાત્માને અંદરમાં ટંકોત્રીને જો આ ઉપયોગ જાય છે ત્યારે અંતરદૃષ્ટિથી જોનારને એમ જે જોવે એને જોનારને શું કે છે કે અંતરદૃષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી, પણ છે ને દેખાતા નથી, ના નથી દેખાતા. કેમ કે અહીંયા અમારું લક્ષ્ય નથી, અમારું લક્ષ્ય તો ત્રિકાળી જ્ઞાનાનંદ પરમાત્મા સામાન્ય ઉપર છે, વિશેષ ઉપરથી અમારું લક્ષ્ય છૂટી ગયું છે. અનંતકાળથી ભેદ અને વિશેષ ઉપર લક્ષ કરી કરી મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યાચાર્યની ઉત્પત્તિ કરીને 4 ગતિને 84 લાખ જોડી મારે કર્યો છે. હવે કે છે કે ગુરુ ગમને મારી યોગ્યતા, ગુરુની કૃપાથી મને ભેદ જ્ઞાનનો મંત્ર મળ્યો કે દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે અને દ્રવ્યની સન્મુખ થતા જે દ્રવ્યમાં નથી પર્યાયો એ દ્રષ્ટિગોચર થતી નથી, દેખાતી નથી, નો દ્રષ્ટા. તો દેવગુરુ શાસ્ત્ર તો ક્યાંથી દેખાય? તો સમ્યક આ એકાંતિ જશે કે સમ્યક એકાંત છે ભાઈ. આ તો શ્લોક અમરચંદ્ર આચાર્યનો છે. અંતરદ્રષ્ટિ વડે બહિર્દ્રષ્ટિથી જોતા પરિણામ દેખાય છે. પરને પ્રસિદ્ધ કરનાર, પરને જાણનારું મન છે અને સ્વને જાણનારું આત્મજ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે. અંતરદૃષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી. ત્યારે શું દેખાય છે હવે એ દેખાતા નથી. એ તો નાસ્તિથી વાત કરી, પણ અતિથી કઈ દેખાય કે નહીં અંતરદૃષ્ટિ વડે? હા દેખાય છે. શું દેખાય છે? જે કોઈ અંતરદૃષ્ટિ વડે આત્માને જોઈએ એને બધાને અતિથી થાય છે એમ કહે છે. જે કોઈ અંતરદૃષ્ટિ વડે શુદ્ધ આત્માને જાણે છે એને આવું બધું દેખાય છે. શું દેખાય છે? અંદરમાં માત્ર એક સર્વોપરી તત્વ જ, માત્ર એક સર્વોપરી તત્વ. મોક્ષની પર્યાય સર્વોપરી તત્વ નથી, એ તો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય સર્વોપરી તત્વ છે. પરમ પારણામિક ભાવથી લક્ષિત એવો શુદ્ધ આત્મા જેમાં કેવળ જ્ઞાનની પર્યાય અનંતની અંદર પડી છે એ કાળે બહાર આવે છે. એક સર્વોપરી તત્વ જ, એક વચન, નવ તત્વ દેખાતા નથી, ભેદ દેખાતા નથી. સર્વોપરી તત્વ જ એમ કે છે કે એક દેખાય છે અને અનેક દેખાતો નથી. એને અસ્તિનાસ્તિ અનેકાંત ભેદ જ્ઞાન ફરક કહેવામાં આવે છે. તત્વ જો દેખાય છે એનો ખુલાસો કર્યો. કેવળ ઓનલી ભક્ત એક ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદ રૂપ આત્મા દેખાય છે. ત્રિકાળી અભેદ અનંત મૂળથી જ અભેદ છે ને એ દેખાય છે. દ્રષ્ટિનો વિષય દેખાય છે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે છે અને જ્ઞાનનો વિષય પણ એ જ જ્ઞાનમાં આવે છે. જે દ્રષ્ટિનો વિષય છે એ જ જ્ઞાનનો વિષય છે. એક શ્લોક છે, આખો ગાથા છે, ગાથા આચાર્ય ભગવાનની. હો આત્મા જ જ્ઞાન છે, આત્મા જ દર્શન છે અને આત્મા જ ચારિત્ર છે. આત્મા જ્ઞાન છે કેમ કે જ્ઞાનને આત્માનો આશ્રય છે. આત્મા જ દર્શન છે કેમ કે દર્શનને આત્માનું જ અવલંબન છે. આત્મા જ ચારિત્ર છે કેમ કે ચારિત્રની નિર્મળ પર્યાયને આત્માનો જ અવલંબન છે. માટે આત્મા જ્ઞાન, આત્મા દર્શન, આત્મા ચારિત્ર છે એમ અંતરદૃષ્ટિ વડે જોનારને એકલો ચૈતન્ય સામાન્ય પ્રભુ વિભુ ભગવાન આત્મા અનંત મૂર્તિ ભરેલો અતિન્દ્રિય આનંદ ને જ્ઞાનમય આત્મા નિરપેક્ષ તત્વ દેખાય છે. આ પરિણામ સાપેક્ષ છે, દેખાતા નથી. ભાવાર્થ ભાવાર્થ પરમાર્થ નહીં અભેદ જ છે. પરમાર્થ નહીં અભેદ જ છે. તેથી તે દ્રષ્ટિથી જોતા પર્યાય દ્રષ્ટિથી જોયું અનંતકાળથી એને દ્રવ્ય દ્રષ્ટિ કરીની. આ દ્રષ્ટિથી જોતા ભેદ નથી દેખાતો. ભેદ છે ખરા, ભેદ કઈ સસલાના સિંગડા છે એમ કહેવાનો આશય નથી. ભેદો ભેદમાં છે પણ મારામાં ભેદ નથી. સામાન્યમાં વિશેષની નાસ્તી છે એમ કહે છે કે મને એ દેખાતા કેમ કે મારું લક્ષ થઈ ગયું. જેના ઉપર લક્ષ હોય દેખાય, જેના ઉપર લક્ષ ન હોય એ દેખાવા છતાં દેખાય નહીં. એનો કઈ દ્રષ્ટાંત છે કે હા છે દ્રષ્ટાંત? નાની ઉંમરમાં 7 વર્ષની ઉંમરની વાત કરું છું, ગામડામાં જન્મ અમારો, ત્યાં એ બ્રાહ્મણો ને બધા એ વખતે ચાલતું કરે. મેં જમવાનું કહ્યું બ્રાહ્મણને કે રવિવારે જમવા આવજો, તો 2 દિવસ સુધી ભૂખો રે બ્રાહ્મણ, એટલે લાડવા ખાવા જવું છું. બોલા છોકરાઓ કે પપ્પા જમી લો ને, હજી તો આ બપોર 12 વાગ્યા 1 વાગ્યા, તને ખબર ન પડે, તને કાંઈ ખબર નથી, લાડવા ખાવા જવું છે. ખૂબ ઝાપટવા લાડવા, બીજું કઈ નહીં, એટલે મારે તો ભૂખો રહેવું 2 દિવસ. એને તો સીધું લાડવા ઉપર આપ મૂકો, 2 લાડવા તો ચટણી થઈ ગયા. કે બોલા એને કે હવે લાડવા લે ને, કે પણ લાડવા તો લાવી દઉં પણ આ બધું છે ને. કે શું છે? કે જુઓ આ કચોરી ઉપર તમે જુઓ, આમ કચોરી ઉપર નજર નાખી, આ કચોરી ઉપર છે અને લક્ષ ક્યાં છે? ઇન્દ્રિય જ્ઞાન પર ને પ્રસિદ્ધિ કરે છે, સાધક નું અતિ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરતું ઉદય પામે છે. લક્ષ ફરતું નથી. ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન ના વિષયો ભલે ફરે, જ્ઞાયક ફરે, એને જ્ઞાયક નું જ્ઞાન પણ ફરે
નહીં.
કે તમે ભલે કહો તો હું જોઉં કચોરી આમે, કે મારી આંખ કચોરી આમે છે. રમણીકભાઈ, આંખ તો મારી કચોરી આમે છે એ વાત સાચી છે, પણ મારું જ્ઞાન કચોરી ને દેખતું, મારું જ્ઞાન તો લાડવાને દેખે છે. જેનું લક્ષ હોય દેખાય, અને જેનું લક્ષ ન હોય એ દેખાવા છતાં દેખાય નહીં, દેખે છતાં નહીં દેખતો, ચાલે છતાં ન ચાલે, અને બોલે છતાંય અબોલ. આ તત્વ સ્થિત અડોલ. આમ પ્રતિમાને સામે મુનિરાજ દર્શન કરે, આપણે પૂછીએ કે પ્રભુ આપણે દર્શન કર્યા આપે? હા, દર્શન તો કરો છો નિત્ય. ઈ શું નિત્ય દર્શન કરો છો? આ ભગવાન દર્શન કરો છો એમ કેમ માની મનાયું? કે એ દર્શન કરનારો જુદો છે અને આત્માના દર્શન કરનારો જુદો છે. બે ક્રિયા એક સાથે મારી ચાલે છે. બે કટકા થઈ ગયા છે અનુભવમાં, એક અતિન્દ્રિય જ્ઞાન સ્વાશ્રિત અને પરાશ્રિત ઇન્દ્રિય જ્ઞાન. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી બે ધારા, જ્ઞાન ધારા અને કર્મ ધારા ચાલે. પણ એ કર્મધારાનો લક્ષ્ય એને નથી, એને તો જ્ઞાયક ઉપર લક્ષ્ય છે. જ્ઞાયક ઉપર લક્ષ્ય માટે તેને જ્ઞાનધારા કહેવામાં આવે છે. બે મિનિટ છે કે પૂરું થઈ ગયું? કેટલા
રહ્યા?
અચ્છા,
લાડવો પ્રસંગ કેટલા?
લાડવો એને તો લાડવો ખાવો છે.
ઓપરેશન સક્સેસફુલ.
ઓપરેશન સક્સેસ. પછી બ્રાહ્મણને ત્રણ ચાર પાંચ લાડવા ખાધા, પછી બોડું ભાંગી ગયું. બોડું ભાંગે ને પ્રભુભાઈ, એને એકાદું ભજ્યું ખાધું, ઓલો ખુશી થયો કે હમણાં ભજીયા ઉપરાત. બસ એક ભજ્યું ખાધું ન ખાધું તો આ ફરીથી લાડવા ઉપરાત ગયો. આ તો લાડો ફૂટાડી દેશે. કે મહારાજ, તમે લાડુ ભજ્યું કેમ ખાધું? કે લાડો ખાવા માટે ખાઉં છું. લે, આ પાંચ મહાવ્રતના કેમ વિકલ્પ આવે છે? કે નિરંતર ધ્યાનમાં જવા માટે. લે, પાંચ મહાવ્રતની ભજિયા છે ને ચૈતન્ય પરમાત્મા આનંદ મૂર્તિ, એ લાડવા છે આનંદના, આનંદની ઘટાઘટ. એવી વસ્તુ સાધકની હોય છે. બે જ્ઞાનથી આત્માની પ્રાપ્તિ થાય છે. માટે બધા અહીંયા જે આવ્યા,
Thank you.